તારીખ 30/12/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 1-17 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 95
માટે લખાયેલું કાવ્ય છે. નજીકના પાત્ર એ હતા અને એમને કંઈક મુખપાઠ થઈ જાય એવી માગણી કરી હતી. આપનો ઉપદેશ મને મુખપાઠ થઈ જાય એવું કોઈ કાવ્ય રચના હોય તો આંખની પણ તકલીફ થઈ હતી એમને વૃદ્ધાવસ્થાને લઈને વાંચવાની, શરીરની પણ તકલીફ હતી બેસવા ઉઠવાની, એટલે એમના માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરેલી છે. જે પહેલું પદ છે એ બહુ વિચારપૂર્વક મૂકેલું પહેલું પદ છે કે આ જીવ સંસારના જન્મ મરણ કરતા ઘણું દુઃખ પામ્યો છે. સુખ તો નામનું જ પામ્યો છે પણ લગભગ દુઃખ જ પામ્યો છે, તો એનું કારણ શું? કે પોતાનું મૂળ સ્વરૂપ સમજ્યા વિના આ એક બધા જ દુઃખનું સોલ્યુશન છે. દુઃખના પ્રોબ્લેમ ઘણા છે જગતની અંદર, પણ બધાનું જ સમાધાન આ એક જગ્યાએ આવી જાય છે કે જો જીવ પોતાનું મૂળ સ્વરૂપ સમજે તો એને કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ ન થાય. બીજી બધી પરિસ્થિતિમાં તો માણસ કાંઈ ને કાંઈ સમાધાન કરી લે છે, પણ એક વેદના અને પીડામાં કોઈ સમાધાનનો પ્રકાર નથી. શારીરિક અસાતા પીડા તો દૂસરે પ્રસંગને હિન્દુ કે લીએ હિન્દુ મેં ચલતા ચલા દૂસરે પ્રસંગને તો કુછ ને કુછ બહાના મિલ જાતા હૈ. આપકો ભી થોડા થોડા પ્રેક્ટિસ તો હો જાયેગા તો અચ્છા રહેગા. હા અચ્છા, કોઈ બાત નહીં સમજ મેં આવે તો બીચ મેં પૂછ લો, ઠીક હૈ. તો એક શારીરિક પીડા એવી ચીજ છે કે ઉપયોગ પણ બીજે લાગી ન શકે માણસને, ત્યાં ને ત્યાં જ જીવ રહી જાય. જ્યાં વેદના હોય, જ્યાં પીડા હોય, ત્યાં ને ત્યાં છે. અને આ એક પરિસ્થિતિ એવી એક છે કે જેને દૂર નથી કરી શકતું કોઈ. સામાન્ય રીતે અત્યારે પેનકિલરના જેટલી સંશોધન થયા છે એ પણ તીવ્ર વેદના આગળ ફેલ ગયેલા છે. એ અમુક માત્રા સુધી જ કામ કરે છે, પણ જો બહુ તીવ્ર વેદના હોય તો જેમ કે હાર્ટનું જે પેઇન થાય છે તો એની અંદર પછી કાંઈ કામ નથી કરતો, અથવા એનાથી પણ જ્યારે બોડી ટેવાઈ જાય છે ત્યારે પણ એ તકલીફ ઊભી થાય છે. બુદ્ધિશાળી માણસોએ આ વિષયની અંદર પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો કે આનો પણ કાંઈક રસ્તો તો શોધવો જોઈએ. જ્યારે આપણને કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે એ મુશ્કેલીમાંથી માર્ગ શોધવો આ એક બુદ્ધિશાળી માણસોને ન રહી શકે એવી પરિસ્થિતિ છે. એ રહી જ ન શકે, આનો કંઈક રસ્તો ગોતી, આનો કાંઈ રસ્તો ગોતી. આ વિષયની અંદર એક એમનો સ્ટેટમેન્ટ બહુ સારો છે, 913 નંબરનો એમનો પત્ર છે. એ ગજબ વાત કરે છે એમણે. અસાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા. એ શું છે કે બુદ્ધિવાળા માણસોનો ની એક વિશેષતા છે કે જે પીડા દુઃખ છે એ તો એક રિઝલ્ટેડ પોઝિશન છે, ફળ છે, પણ એનું કારણ શું, મૂળ શું, ક્યાંથી આ પીડા ઊભી થઈ, પહેલાં મૂળથી જ ખલાસ કરો એને તો ફળ જ ન આવે. આ એક બુદ્ધિમાની વિશેષતા છે. એટલે એવા ઘણા માણસો અત્યાર સુધીમાં જે થઈ ગયા એમાંથી કેટલાક માણસોએ એના અનુભવના મૂળ કારણને ગવેષતા, એટલે શોધતા, સંશોધન કરતા, રિસર્ચ, એવા તે મહત્પુરુષોએ, મહાન પુરુષો, બુદ્ધિશાળી પુરુષોએ એનું જ્યારે સંશોધન કર્યું ત્યારે એ એક બહુ જ અસાધારણ આશ્ચર્યકારી પરિસ્થિતિના અનુભવમાં આવ્યા. શું કે સાતા કરતા અસાતાનો ઉદય પ્રાપ્ત થાય અને એમાં પણ તીવ્ર અસાતાનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે તેમનો પુરુષાર્થ, આત્મિક સુખ અનુભવ કરવામાં વિશેષ જાગૃત થઈને, વિશેષ તીવ્ર થઈને એ વખતે એ અધિક કર્મની નિર્જરા કરી નાખે છે, વિશેષ આત્મશુદ્ધિ કરે છે. એટલે કે આનંદને અને સુખને ભોગવતા ભોગવતા એ પીડાને માત્ર જાણે છે, જે હું તમને જાણું છું, અથવા તમારી પીડાને જાણું છું તો મને શું લેવા દેવા છે. એટલા ભિન્ન પડી શકે પોતાના સુખના વેદનમાં વળગીને કે એ વખતે એમને એ નક્કી કર્યું કે અરે સાતા કરતા તો અસાત આવે ત્યારે આપણી આત્મશુદ્ધિને સુખ વધી જાય છે. ઉલટાનો આખા દુનિયાથી ઉલટી પરિસ્થિતિ છે. એટલે ચમત્કારિક વિષય છે કે જે પીડાના ઉદયમાં જગતના બધા જ જીવો દુઃખ અનુભવે ત્યાં જ્ઞાની પુરુષો પોતાના આત્મિક આનંદને, આત્માનંદને ભોગવે અને વિશેષપણે ભોગવે એવું એક એમણે સંશોધન કરી લીધું. આ એક મહાપુરુષોનો આશ્ચર્યકારક ચમત્કાર છે એવા તેમણે એક કોઈ મુમુક્ષુને માનગી કે અસાતાના વખતમાં લખાયેલો પત્ર છે. બહુ સારો પત્ર છે. આ એક પેરેગ્રાફ બહુ સારો નાખ્યો છે. હું મૂળ વિષય ઉપર આપણે આવીએ કે અનેક પ્રકારના અનંત દુઃખોને ભોગવવાનું કારણ એક પોતાના સ્વરૂપનું અજ્ઞાન જ છે. એ સ્વરૂપ જેને સમજાવ્યું એનાથી પોતે અનાદિથી અજાણ છે. એ સ્વરૂપ જેને સમજાવ્યું એવા શ્રી સદગુરુને ભગવાનની જગ્યાએ બહુમાન આપીને, સ્થાપીને નમસ્કાર કરે છે. પહેલા જ પદમાં એમને આટલી વાતો નાખી દીધી છે કે આત્મ સ્વરૂપને સમજાવીના જીવ અનંત દુઃખ પામ્યો છે. એ દુઃખ સમજાવનાર કોઈ જ્ઞાની પુરુષ છે, એ સદગુરુ છે, અને એમના પ્રત્યે ભક્તિથી નમસ્કાર કરીને આ કાવ્યની શરૂઆત કરી છે. પછી પછીના પદોમાં આપણે એક એક પદ નહીં લઈએ, પણ મને એમ છે સારાંશ રૂપે લઈએ તો જ પહોંચશું, નહીં તો પહોંચી નહીં શકે. મુખ્ય મુખ્ય વાત ઉપર આપણે થોડો વિવેચન વધારે રાખશું, બાકી સારાંશ ઉપર લઈ લઈએ. ત્યાર પછીના પદોમાં એમણે વર્તમાન સમાજનું એક ચિત્ર ખેંચ્યું છે, ધાર્મિક સમાજનું, કે ધાર્મિક સમાજની અંદર શું છે કે મોક્ષ માર્ગ તો અત્યારે લગભગ લોપાઈ ગયો છે. જન્મ મરણનો નાશ થાય અથવા પરિભ્રમણનો નાશ થાય એવો કોઈ ઉપાય છે, એ ઉપાય લગભગ અત્યારે કોઈ જાણતું નથી, એ ઉપાય જાહેર નથી, તદ્દન જાણે લુપ્તપ્રાય અવસ્થામાં છે. તો એ વાત કરવા માટે હું અહીંયા કોઈ પણ વાતને મનમાં રાખ્યા વિના, અગોપ્ય એટલે ગોપ્યવા વિના, છુપાવ્યા વિના, મનમાં રાખ્યા વિના પ્રગટપણે, પ્રસિદ્ધપણે હું કહીશ. કોને કહીશ? આત્માર્થી જીવને. આ એક શરત રાખી છે કે જેને આત્મકલ્યાણ કરવું છે એવા જીવ માટેની આ વાત છે. જેને આત્મકલ્યાણ નથી કરવું અથવા આત્મકલ્યાણના વિષયમાં જેને ઉપેક્ષા છે એને માટે આ વાત નથી. હવે આ સમાજની અંદર, ધાર્મિક સમાજમાં કોઈ ક્રિયામાં લાગી ગયા છે વગર સમજે પૂજા ભક્તિ ઉપવાસ વ્રત શીલ સંયમ દયાદાન જાત્રા અનેક પ્રકારે, તો એ વિચાર્યા વિના હિત અહિતનો નિર્ણય કર્યા વિના એવી ક્રિયાઓ કરતા હોવાથી એને ક્રિયાજળ એવો શબ્દ વાપર્યો છે કે બહુ ભાગતો લોકો ક્રિયાજળ થઈને પરિણમે છે. તો કેટલાક શાસ્ત્રો વાંચીને શુષ્ક જ્ઞાનની અંદર પરિણમે છે. શુષ્ક જ્ઞાન એટલે શું? કે માત્ર શીખી લઈએ છે, સમજી લઈએ છે, પણ પોતાના આત્મકલ્યાણની પ્રાપ્તિથી એને જે કાર્યાન્વિત કરવું જોઈએ, પ્રયોગાન્વિત કરવું જોઈએ, આપણે સમજવું એક વાત છે, એક્ઝિક્યુટ કરવું એ બીજી વાત છે. એક નિર્ણય કરવો અને ડિસિશનને એક્ઝિક્યુટ કરી લેવો બીજો પગથિયું છે ને. એમાં જે નથી આવતા, માત્ર વાંચી સાંભળીને સમજી લઈએ છે કે મને ખ્યાલ છે, મને જ્ઞાન થયું એવું માને છે, એવી બે પ્રકારના ધાર્મિક ક્ષેત્રની અંદર જીવો હોય છે અને એમ માને છે કે અમારું આત્મકલ્યાણ થઈ જશે, આ જ મોક્ષનો માર્ગ છે, આવો જ મોક્ષનો માર્ગ છે. એવા જીવોને જોઈને મને તો કરુણા ઉપજે છે કે આત્મહિત કરવાના સ્થાનમાં તે આત્માનું અહિત કરતા જોઈને પોતાને કરુણા આવે છે. જે ક્રિયાજળ છે એ બાહ્ય ક્રિયામાં રાચે છે, ખૂબ ક્રિયા કરે છે, એને કાંઈ ખબર નથી કે મારા આત્મામાં શું ફેરફાર થાય છે, આત્માની અંદર મને શું લાભ થયો એની એને કાંઈ ખબર પડતી નથી. એ લોકો જ્ઞાન માર્ગને નિષેધે છે કે આ બધા શાસ્ત્ર વાંચનારા બધા વાતોડિયા છે, કાંઈ વાતોથી વડા થાય નહીં, પેટ ભરાય નહીં, કાંઈક કરવું જોઈએ, આચરણમાં મૂકવું જોઈએ, એમ કરીને જ્ઞાન માર્ગને નિષેધે છે. એવો એ વર્ગ છે. ત્યારે જે શુષ્ક જ્ઞાનીઓ છે એ આત્માને અબંધ સ્વભાવે માનીને, બંધ મોક્ષને કલ્પના માનીને, એ પોતે તો મહાવેશમાં વર્તા હોય છે, એટલે એને તો ખાવું પીવું બીજા ત્રીજા પોતાના ઉદયના કાર્યમાં પૂરેપૂરો હોય છે. શાસ્ત્રની વાતમાં એમ કે કઈ તો બંધ મોક્ષ કલ્પના છે, આત્માને કાંઈ બંધે નથી ને મોક્ષ નથી જ, આત્મા તો ભિન્ન તત્વ છે એમ કરીને, એ શુષ્ક જ્ઞાનીનું લક્ષણ છે. હવે અહીંથી એમ કહ્યું છે કે કેટલાક જીવો વૈરાગ પાળે છે, વૈરાગ્યમાં આવે છે. એ વૈરાગ્યની સફળતા ક્યારે? કે જો આત્મજ્ઞાનપૂર્વક હોય તો. આત્મજ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય એવો હોય છે કે આત્મા એક પરિપૂર્ણ તત્વ હોવાથી નિરપેક્ષ અને નિરાલંબન એનો સ્વભાવ હોવાથી કોઈની અપેક્ષા અને અવલંબનનો એને આવશ્યકતા નથી. એવું જે અનુભવ જ્ઞાન, જાણપણારૂપ જ્ઞાન નહીં પણ એવું જે અનુભવ જ્ઞાન, એ અનુભવ જ્ઞાનને લઈને બાહ્ય પદાર્થોની અપેક્ષાઓ છૂટે, ઉપેક્ષા રહે, એને વૈરાગ્ય કહે છે. એ આત્મજ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય તો તે સફળ છે. કાં તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે એવો જો વૈરાગ્ય આવ્યો હોય તો પણ એ સફળ છે, નહીંતર એ સિવાય અજ્ઞાનપૂર્વકનો જે વૈરાગ્ય છે કે ત્યાગ છે એની કોઈ સફળતા નથી. હવે શુષ્ક જ્ઞાનીને તો ત્યાગ વૈરાગ કરવો જ નથી એવું જેના મનમાં છે, અથવા એવું જેને ચિત્તમાં એટલે અભિપ્રાય કરી રાખ્યો છે, તે પણ મોક્ષ માર્ગને નહીં પામે, અને અજ્ઞાનપણે ત્યાગ વૈરાગ કરીને એમાં અટકી ગયા છે અને આત્મ સ્વરૂપનો વિષયની અંદર અજાણ એમને એમ રહે છે, એ પણ મોક્ષ માર્ગને નહીં પામે, એ બંનેની સ્થિતિ એવી છે. એટલે આ વિષયમાં જે ભૂમિકામાં, જે ગુણસ્થાનમાં, જે યોગ્ય હોય તે સમજવું, અને પોતાને જે કરવા લાયક હોય, આદરવા લાયક હોય તે આદરવું, એ આત્મહિત કરવાવાળાનું લક્ષણ છે. ખાસ કરીને જ્ઞાની પુરુષ જેને સદગુરુ કહેવામાં આવે છે, એમના જે કોઈ મંતવ્યો છે કે એમનું જે કોઈ ઉપદેશ છે એને આત્મહિતના લક્ષ્ય ગ્રહણ કરવો અને એ વખતે પોતાના અભિપ્રાયનો ત્યાગ કરવો, પોતાના જૂના અભિપ્રાયને, પૂર્વગ્રહિત અભિપ્રાયને કે નવા કલ્પિત અભિપ્રાયને વચ્ચે નહીં રાખતો. એને એમ કહે છે કે પોતાના પક્ષને છોડી દઈને સેવે સદગુરુ કે ચરણ. એક મુમુક્ષુની ભૂમિકામાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ એ એક બહુ મહત્વનો વિષય છે. માત્ર શાસ્ત્રો કે પુસ્તકો વાંચીને કોઈ જ્ઞાન પામી જાય એ વાત ડાપણ ભરેલી નથી. જેમ કે કોઈ ગંભીર રોગ થાય તો માણસ એ રોગનો પુસ્તક ખરીદે, બજારમાંથી વાંચવા બેસે કે આ રોગ ઉપર કેટલી કેટલી દવા લખી છે એ જાણી લો, કેવી કેવી ટ્રીટમેન્ટ લખી છે એ જાણી લો, અને મારે મેળે જ ઈલાજ કરીને સાજો થઈ જાઉં. તો દુનિયામાં તો એને મૂર્ખ સિવાય બીજું કાંઈ ટાઈટલ ન મળે, કે મૂર્ખ માણસ લાગે છે. જો તમને ગંભીર રોગ થયો તો સીધું જ ડૉક્ટર પાસે તમારે ચાલ્યું જવું જોઈએ. આ તો એક કોમન સેન્સની વાત છે. શરીરના રોગના સંબંધમાં તો જે આત્મભ્રાંતિ જેવો જન્મ મરણનો મોટો રોગ છે, બહુ મોટો રોગ છે. કેન્સરથી માણસ એક વખત મરે, આત્મભ્રાંતિથી કેટલા જન્મ મરણ થાય અનંત વાર એનો કોઈ હિસાબ કિતાબ નીકળી શકે એવું નથી. એવા ગંભીર રોગ વખતે માત્ર પુસ્તકના જ્ઞાનથી કોઈ રોગ કાઢવાનો પ્રયાસ કરે તો એ અણસમજણ વાળી વાત છે, સમજણ ભરેલી કોઈ વાત નથી. એટલે એને જેમ ડૉક્ટર પાસે જવું જોઈએ એમ આત્મજ્ઞાની પુરુષ પાસે જવું, અને એની પાસે જઈને એની સૂચના પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે પોતે ચાલવું, એ જ આની અંદર વધુ સરળ અને સુગમ સુખી થવાનો ઉપાય છે. એવા આત્મજ્ઞાની કેવા હોય છે એનું પણ એમણે થોડો વર્ણન કરેલું છે થોડી ગાથાઓમાં, કે સમદર્શી હોય છે. સમદર્શી હોય છે એટલે જેના રાગ દ્વેષ ઘટ્યા હોય છે, જે ઉદય પૂર્વ ઉદયની અંદર જ જેની પ્રવૃત્તિ હોય છે, એટલે કે નવી પ્રવૃત્તિ પોતે નવા કર્મ બંધાય એવા એવી પ્રવૃત્તિ ઊભી કરતા નથી, જેની વાણી અપૂર્વ હોય છે. અને જે આત્મહિત અથવા આત્માર્થ પ્રેરક વાણી હોય છે, પુરુષાર્થ પ્રેરક વાણી હોય છે, એ વાણી સંબંધમાં તો એક આખો પત્ર છે, બહુ સારો પત્ર છે. જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ. પુરવાર પર અવિરોધ એટલા માટે કે આ એક એવો વિષય છે કે જેની અંદર જાણે એમ મારે પેલા કીધું તું, હવે એની જ વિરુદ્ધ પોતે વાત કરે છે એવું લાગ્યા કરે. કેમ કે એક બાજુથી આત્મા અસંગ તત્વ છે ને બીજી બાજુથી એને સંસાર છે, અને બંને વાત જ્ઞાનીની વાણીમાં આવે છે, પણ છતાં એમાં વિરોધ નથી હોતો. જો આત્મહિતને લક્ષે સમજવામાં આવે તો આત્માર્થ ઉપદેશક હોય છે, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અપૂર્વ અર્થનો અર્થ એ છે કે આત્મ સ્વભાવ છે એ પૂર્વે કોઈ દિવસ જાણ્યો નથી આપણે, અને એ આત્મ સ્વરૂપને દર્શાવે છે ત્યારે એને સમજનારને એમ લાગે છે કે મારે મેં કોઈ અપૂર્વ વાત મને સમજવામાં આવી છે, પૂર્વે હું આવી વાત સમજ્યો નથી ક્યારે, એવું ભાસે ત્યારે એને એની સમજણ આવી છે, ત્યારે એ વાણીને પણ અપૂર્વ ગણવામાં આવે છે. ખરેખર તો સમજણ અપૂર્વ થઈ છે, અને અનુભવ સહિત પણ હોવાથી તે આત્માને સતત જાગ્રત કરનાર હોય છે, એવા ગુણો બીજાની વાણીમાં હોતા નથી. એવા થોડા લક્ષણો આ પત્રની અંદર જુદી જુદી જગ્યાએ એમને મૂક્યા છે. એવા આત્મજ્ઞાનીના સત્સંગથી પરિચયથી જન્મ મરણ નાશ કરવાનો ઉપાય પ્રાપ્ત કરી શકાય છે. એવા પ્રત્યક્ષ જ્ઞાની પાસે એની બરાબરીમાં જિનેન્દ્રદેવની વાણી પણ એટલી ઉપકારક નથી થઈ શકતી, કેમ કે એ પુસ્તક પરોક્ષ છે અને આ પ્રત્યક્ષ છે. એટલે જે ડૉક્ટર ઓછું ભણેલો હોય અને એથી મોટા ડૉક્ટરોનું પુસ્તક પડ્યું હોય, જેણે પુસ્તક લખ્યું હોય એને તો બહુ મોટી ડિગ્રીઓ હોય ત્યારે એ પુસ્તક લખ્યું હોય, અને જે ટ્રીટમેન્ટ આપતો હોય ભલે એથી ઓછી ડિગ્રીવાળો હોય, તો પણ જે ઓછી ડિગ્રીવાળો ટ્રીટમેન્ટ આપે એનાથી ફાયદો થાય એટલો પુસ્તકથી ફાયદો ન થાય એ વાત એમણે કરી છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મવિચાર, એવો વિચાર ન આવે ત્યાં સુધી એને ખરેખર આત્મહિત માટે કોઈ પ્રયાસ કર્યો છે એ વાત નથી રહેતી. આત્મહિતના પ્રયાસમાં તો પહેલું જ એમ લાગે કે મને કોઈ આ વિષયના જાણકાર હોય એની પાસે મારે જઈને સમજવું છે, પુસ્તકમાંથી સમજી લેવાનું મારું કામ નથી. બીજું પુસ્તક એને લક્ષ્ય નથી થયો એટલે આત્મહિતનો એને ધ્યેય નથી બાંધ્યો, એમ છે, એટલે આ ડવડો ચાલે છે. અસરળતા છે એક પ્રકારની કે પ્રત્યક્ષ જાણકાર છે એને મળતો નથી અને પુસ્તક લઈને વાંચવા બેસે છે. હવે આમાં તો એવા જુદા જુદા ગ્રેડના ગ્રંથો છે કે કયા કઈ યોગ્યતા વાળા જીવે કયું પુસ્તક વાંચવું એ પણ જ્ઞાની કહે તો એને ખબર પડે, નહીં તો એને ખબર ન પડે કે મારે કયું વાંચવું જોઈએ અને કયું નહીં વાંચવું જોઈએ. એટલે ખાસ કરીને એમની હૈયાતીમાં તો જે જે મુમુક્ષુ એમના પરિચયમાં આવ્યા એ તો પૂછી પૂછીને જ વાંચતા કે સાહેબ હું સમયસર વાંચું કે નહીં વાંચું, મારે અથવા તો એમ પૂછે કે મારે યોગ્ય વાંચવાનો કોઈ ગ્રંથ હોય તો આપ બતાવો તો એ હું વાંચીશ, કેમ કે મારે શું વાંચવું જરૂરી છે આપ જાણો છો, હું નથી જાણતો. પોતે દર્દી છે, ડૉક્ટરી છે, કઈ દવા લેવી, ક્યારે લેવી અને કેટલા ડોઝમાં લેવી એ પુસ્તકમાંથી ન મળે, એ ડૉક્ટરનું કામ છે. એટલે એ વાતમાં કોઈ ભૂલ નહીં ખાય એના માટે પણ આ એક ગાથામાં પરોક્ષ જીન ઉપકાર સુધીની વાત લીધી છે. આ ક્રાંતિકારી ગાથા છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના ઉપદેશ વિના પોતાનું સ્વરૂપ ન સમજાય, અને જો પોતાનું સ્વરૂપ સમજાય તો સમજે જીન સ્વરૂપ એ પોતે ભગવાન થઈ જશે. જેને આત્મ સ્વરૂપ સમજાશે એ પોતે જ ભક્તમતીને ભગવાનથી છે. આ એક જૈન દર્શનની વિશિષ્ટતા છે. દરેક સંપ્રદાયની અંદર ભક્ત ભક્ત રહે છે અને ભગવાન ભગવાનના સ્થાને રહે છે, અહીંયા એવું નથી. અહીંયા તો જેટલા જેટલા ભક્તો આગળ વધે એ છેવટે ભગવાન થઈ જાય એવી વાત છે. હવે જ્યારે એવા જ્ઞાની પુરુષનો સંયોગ ન હોય ત્યારે શાસ્ત્ર વાંચન કરવું જોઈએ, અને એ એક જ આધાર છે, બીજો કોઈ આધાર નથી. પ્રત્યક્ષ હોય ત્યારે તો શાસ્ત્રની મુખ્યતા નહીં કરવી, પણ પ્રત્યક્ષ યોગ સત્સંગ સત્સંગને મુખ્યતા રાખવી. પ્રત્યક્ષ સત્પુરુષના યોગથી એક મોટો ફાયદો એ છે કે સ્વચ્છંદ રોકાય છે. સ્વચ્છંદ એટલે શું છે કે બહુભાગ માણસ મુમુક્ષુ પણ પોતાના ડાપણથી જે કાંઈ જજમેન્ટ લઈ લે છે એમાં ભૂલ ખાવાની ઘણી સંભાવના છે. એવી ભૂલ ન થાય એના માટે બહુ મોટો ફાયદો એ છે કે જો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ હોય તો સહેજે નમ્રતા રહે છે, સહેજે એને અનુસરીને ચાલવાનું બને છે, અને તેથી નુકસાનથી બચી જાય છે. એવું કોઈ નિર્ણય કરે મુમુક્ષુજી. એક વાત બહુ સરસ નાખી છે 17મી ગાથાની અંદર, કે પોતાને કાંઈ પોતાનું દાપણ કરવું નથી, મારે મારો કોઈ મતાગ્રહ નથી, મારા અભિપ્રાયનો આગ્રહ નથી, એને મતાગ્રહ કહે છે. મારે માત્ર, હું અજાણ્યો હોવાથી જેણે આ ઉપાય જાણ્યો છે એના કહેવાપૂર્વક જ ચાલવું છે. આવી વૃત્તિવાળા મુમુક્ષુને સમ્યક દર્શનનું બીજ રોપાઈ જાય છે, કે જેમાંથી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો અંકુર ફૂટશે. આ વાત એમણે 751માં પત્રમાં પણ નાખી છે, અને એમાં પણ લખ્યું છે કે આત્મસિદ્ધિમાં મેં આ વાત લખી છે. ગાથા એમ છે કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખી હું કારણ ગણી પ્રત્યક્ષ. હું તો એનામાં પ્રત્યક્ષ સંકિતનું કારણ ગણું છું. જે સત્પુરુષને આજ્ઞાએ વર્તનારો જીવ છે એને નિર્ણય કરી લીધો છે કે મારે સત્પુરુષની આજ્ઞાએ ચાલવું છે, એ સિવાય મારે બીજી રીતે ચાલવું નથી. તો કૃપાળુ દેવે પોતે એમ જોઈ લીધું કે હું તો એનામાં સંકિત પ્રાપ્ત થવાનું પ્રત્યક્ષ કારણ જોઉં છું, અને સમ્યક દર્શન થઈ જશે, વાંધો નહીં આવે. હવે આને વાંધો નહીં આવે. આ એક પ્રત્યક્ષ યોગનું સમ્યક દર્શન થવા સંબંધીનો બહુ સુગમ સરળ મૂળ કારણ છે. કેમ કે જીવ અનાદિનો અજાણ્યો છે. બહાર ગામ બહાર નીકળ્યા હોય ગાડી લઈને, અને એમાં કોઈ ટૂંકો રસ્તો પકડવા જતા જંગલમાં અટવાઈ ગયા, અને ક્યાંય પણ રસ્તે ચડાતું ન હોય, કે જે ગામ પહોંચવું છે ગામે પણ ગામ આવતું ન હોય, ને એમને હાંકે જ રે, હાંકતા હાંકતા શું થાય છે, ફરી ફરીને ત્યાં આવવાનું થાય છે. એવા આ ગીરના જંગલમાં ને એવા અમુક હોય છે, એ બાજુ એટલી મોટી થોરની વાડ હોય કે ખાલી રસ્તો દેખાતો હોય, અમુક ટાઈમે ટર્ન ન હોય ત્યાં સુધી એનો રસ્તો દેખાય, ટર્ન આવે પછી દેખાય નહીં, એ બધા ફરી ફરીને ત્યાં આવી જાય. એને ખ્યાલ ન આવે કે આપણે કેવી રીતે બહાર નથી નીકળતા. અને ત્યાં કોઈ માણસ ન મળે તો મૂંઝાવવું પડે, અને માણસ મળે તો પછી એની જાત પૂછે કે તું ભાઈ ઢેડતો નથી ને, મંગીતો નથી ને, તું અભણ છો કે ભણેલો છે, તારામાં લાયકાત શું છે, કાંઈ પૂછે શું કે મજા ના આવે તો ભાઈ તે રસ્તો જોયો છે મારે એટલો જ મતલબ છે, ફલાણે ગામ જવા માટે હું નીકળ્યો છું, અને ફરી ફરીને એમ પાછું ત્યાં જવાનું થાય છે, કાંઈ રસ્તો આ ગામનો તું જાણે છો તો બતાવ હું જા. રસ્તો પૂછવા માટે પછી નાની ઉંમરનો હોય તો પોતાથી કાંઈ શરમ આવે કે ભાઈ હું તો 50 વર્ષનો છું ને આ તો 19 વર્ષનો છોકરો છે, એને ક્યાં રસ્તો પૂછવો, એને રસ્તો જોયો છે માટે એને જ પૂછવો પડે, બીજો કોઈ ઉપાય નહીં. એવી રીતે જેને રસ્તો જોયો છે મુક્ત થવાનું, જન્મ મરણ નાશ કરવાનું, એનું અનુસરણ કરવું, એવો એક નિર્ણય કરવો મુમુક્ષુએ, કે એને માટે સમ્યક દર્શનનું કારણ છે. આ વાત એમને બહુ પોતાના પૂર્વભવના અનુભવથી નાખેલી છે. પૂર્વભવમાં એમણે ખૂબ ખૂબ પરિશ્રમ કર્યો છે, ધર્મના ક્ષેત્રમાં અનેક પ્રકારે ખૂબ મહેનત કરી છે, ખૂબ પરિશ્રમ કર્યો છે, અને અનેક વાર નિષ્ફળ ગયા છે એ પોતાને યાદ છે જાતિ સ્મરણ જ્ઞાનમાં. પછી કોઈ એમને આ પહેલાના ભાવમાં જ કોઈ જ્ઞાની પુરુષ મળી ગયા છે, અને ત્યાંથી એમણે જ્ઞાન લીધું છે, કુદરતી એમને બધું યાદ રહ્યું છે. એટલે એ વિષય ઉપર એમના દરેક પત્રોમાં અને આ કાવ્યમાં પણ ખૂબ ભજન છે. આ એક ધ્યાન ખેંચવા જેવી વાત છે કે જે એમણે પોતાના અનુભવથી લખી છે. બહારમાં તો રસ્તો ગોતવો ભૂલા પીડા હોય એટલી મોટી મૂંઝવણવાળી વાત નથી, કેમ કે એટલો બધો એ સૂક્ષ્મ વિષય નથી. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને જન્મ મરણનો નાશ કરવો એ ઘણો સૂક્ષ્મ વિષય છે અને ઘણો અજાણ્યો રસ્તો છે. અજાણ્યો એટલા માટે કે અનાદિથી ધર્મના ક્ષેત્રમાં વિવિધ પ્રકારે આ જીવે પણ ખૂબ પરિશ્રમ કર્યો છે, ભલે યાદ નથી, પણ હજી સુધી મુક્ત થયો નથી. એ એમ બતાવે છે કે જો કોઈ માર્ગ જાણનાર હોય તો આ બહુ મોટી વાત છે. એટલે બીજી ભાષામાં કહીએ તો કોઈ પણ જન્મ મરણથી મુક્ત થવાની ખરી ઈચ્છા અથવા ખરી ભાવના વાળા જીવને કોઈ પહેલો વિચાર, ફર્સ્ટ થોટ જેને કહેવામાં આવે તો આ છે. કે છે કોઈ આનો જાણકાર? એ વગર પત્તો નહીં લાગે. આ વિષય બહુ જાણે છે, આ વિષયને ઉપાયને જાણતા હોય તો એની પાસેથી એ ઈલાજ સમજવો રહે છે, બાકી ફાંફા મારવા ખોટા છે. અને એ પણ એમને પોતાના અનુભવથી મૂક્યું છે કે જો એવી પરિસ્થિતિમાં મુમુક્ષુ આવે તો એ અવશ્ય સમ્યક દર્શન પામવાનું છે. 254 ના પત્રમાં એમને એક વાત લખી છે સતીશભાઈ, કે સત્પુરુષને જે શોધે છે તેને અવશ્ય મળે છે. એક તો સત્પુરુષ હોય તો ઓળખવા મુશ્કેલ છે, કેમ કે એ પણ માણસ જેવા માણસ જ દેખાતા હોય છે, અને એને પણ પૂર્વકર્મનો ઉદય મનુષ્યને ઉચિત જ હોય છે. મનુષ્ય ઉચિત કર્મ બાંધીને મનુષ્ય થયા હોય એટલે એને સંયોગ પણ મનુષ્ય ઉચિત જ બધા હોય, એટલે પ્રવર્તે પણ મનુષ્યને ઉચિત જ હોય બધી. હવે એને કેમ જુદા પડવા કે અજ્ઞાની છે કે અજ્ઞાની છે? બીજું, એ લાઈનમાં વિદ્વાનો પણ હોય છે જે અજ્ઞાની હોય છે, અને જ્ઞાની વિદ્વાન પણ હોતા હોય છે અથવા વિદ્વાન નથી પણ હોતા, જુદા કેમ? આ વિષય થોડો અઘરો પડે છે. ત્યારે એમણે એમ કહ્યું છે કે જેને ખૂબ છૂટવાની ભાવના થાય છે ત્યારે એની શોધ કરે છે, અને જે શોધે છે એને મળે છે, એવી વાત લખી છે. આપણે એમના શબ્દોમાં જોઈએ, જ્ઞાનીના યોગે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. આટલા શબ્દો એમને નાખ્યા છે. એટલે એમ લાગે કે જો આ જ્ઞાની છે તો એને ઓળખવાની મહેનત કરવી, એમને નહીં માની લેવું. શું પરિચય? ઓળખવાનો પ્રોસેસ પરિચય છે. કોઈ પણ વ્યક્તિને ઓળખવા માટે એનો પરિચય સાધવા સિવાય બીજો કોઈ માર્ગ કે બીજો કોઈ ઈલાજ નથી. એટલે એના પરિચયમાં જવું, કોઈ પણ વ્યક્તિને પરિચય વગર તો ઓળખી શકાય જ નહીં, આ તો સીધી સાદી વાત છે. એનો પરિચય કેળવો, પરિચય કેળવતા એની ઓળખાણ થાય છે, જો ઓળખવાની તીવ્રતા હોય તો. નહીંતર જો ઓળખવાનો દ્રષ્ટિકોણ ન અપનાવ્યો હોય તો ગમે એટલા વર્ષ સાથે રહી ન ઓળખી શકે. ગુરુદેવ એમ કહેતા, મુંબઈમાં તો ગેધરિંગ બહુ થાય, માણસો બહુ, તો એમ કે ઘણા ભેગા થાય છે માટે ઓળખે છે એવું નથી કાંઈ, આ તો પુણ્ય યોગ છે. એટલે મારો પોતાનો પુણ્ય યોગ છે એટલે બધા જાજા ભેગા થાય છે, બાકી ઓળખવાની વાત જુદી છે કે એટલે કોઈક જ ઓળખે, નજીક રહે પણ ન ઓળખે ને દૂર રહી ઓળખી જાય. વિચારનો સામેને ઓળખવાની વૃત્તિ હોવી જોઈએ કે મારે ઓળખવું જરૂરી છે, જ્ઞાની પુરુષને ઓળખવા મારે જરૂરી છે, અને ઓળખીશ તો એમનું અલૌકિક સ્વરૂપ જ્ઞાનમાં આવશે, તો જ એમની કિંમત આવશે, તો જ એમના પ્રત્યે ખરેખર બહુમાન આવશે, અને તો જ એ કહેશે એ મારા ગળે ઉતરશે, નહીતર વાત ગળે નહીં ઉતરે. જીવ તર્ક લડાવે છે, શું કરે છે? પોતાની બુદ્ધિ આગળ લડાવે છે કે તો પછી આનું શું, તો પછી આનું શું, બુદ્ધિવાળા માણસોને તો આવ્યા વગર રહીએ નહીં, એક અનિવાર્ય પરિસ્થિતિ છે. પણ જયારે એને ખબર પડે કે ભાઈ આમાં હું અજાણ્યો છું, મારી બુદ્ધિ ગમી એટલી હોય પણ આ વિષયમાં હું અજાણ્યો છું, આ તો શું છે, દરેક પોતાના વિષયમાં એક્સપર્ટ હોય છે, તો ગમે એટલી બુદ્ધિ હોય પણ એ વિષયથી અજાણ્યો હોય તો શું કામ આવે, એમાં બુદ્ધિ તો કામ ના આવે. એટલે એ રીતે સમજવાની બુદ્ધિ થાય છે અને તો એના ઉદ્દેશને અથવા એમની વાતને બરાબર ગ્રહણ કરી શકે છે, સમજી શકે છે. કેમ કે આની અંદર મોટામાં મોટો શત્રુ માન છે, એ 18મી ગાથાથી શરૂ કરે છે. માનાદિક શત્રુ મહાન જે છંદે નારાયણ, એ એક એવો દુશ્મન છે કે પોતાની મેળે માન છોડી શકાતું નથી. કેવી રીતે કે માન છોડવું હોય તો શું કરવું, કે નમ્રતા રાખવી. ચાલો એક બુદ્ધિપૂર્વક આપણે એક આઈડિયા લગાવીએ, શું જે જેને માન છોડવું હોય એને શું કરવું, તો કે નમ્રતા રાખવી. એક બધી જ જગ્યાએ નમ્રતાથી વર્તે, પણ એને મનમાં એમ થઈ જાય કે આપણે તો બહુ નમ્રતાથી રહીએ છીએ, આપણે તો નમ્રતા બધા કરતા સારી, શું થઈ એવી નમ્રતાનું માન થયું. હા, એવી છેતરામણી ચીજ છે. શું જેમ કે કોઈ માણસ ત્યાગ કરી દે, સંસાર છોડી દે, દીક્ષા લઈ લે, શું એના છોકરા વેપાર ધંધો નથી દીધો, છાનો મેં બધું ત્યાગ્યું, શું લાખોની સંપત્તિ મેં ત્યાગી, શું થયું, ત્યાગનું માન થયું. આ એક એવી પરિસ્થિતિ છે, પેલા ગુંદાના ઠળિયા જેવું છે, આંગળીથી છોડાવે અંગૂઠાને તો અંગૂઠાને ચોટી જાય, અંગૂઠા ચોટેલા ને આંગળીથી છોડાવે તો આંગળી ચોટી જાય, ચીકણું છે. છોડવો કેવી રીતે આને, જેને તે છોડો જાય એને ચોટી જાય.
ભક્તિરૂપી મીઠું રાખે,
જ્ઞાની પુરુષ આગળ નમ્ર થઈ ગયો કે હું અજાણ્યો છું, આપ જાણકાર છો, હું મારો કોઈ દાપણ ચલાવવા માંગતો નથી, મારી બુદ્ધિ મારી પાસે રહી ગઈ, બીજું જે કઈ હોય રહી ગયું મારી પાસે, મારે તો આ સમજવું છે. પાત્રતાના જે અનેક લક્ષણો છે એમાં એક એવો પ્રશ્ન ઉત્પન્ન થયેલો છે કે ભાઈ પાત્રતાનું માપ શું, કોઈનું મીટર છે માપવા માટેની પટ્ટી છે, શું તો કે છે, શું કે જેટલી આત્મ સ્વરૂપને સમજવાની અને પ્રાપ્ત કરવાની ગરજ એટલી જ પાત્રતા, જેટલી ગરજ ઓછી એટલી પાત્રતા ઓછી, અને ગરજ નહીં તો પાત્રતા નહીં, જા આ એનું માપ છે. પાત્રતાને કેમ ખબર પડે કે આની કેટલી પાત્રતા છે, તો કે એને કેટલી ગરજ છે બસ એટલું જોઈ લે, શું આના ઉપરથી એનું માપ નીકળી જાય છે. ગરજ તો સમજતે ને, ગરજ હિન્દીમાં બી ગરજ ન ગુરુદેવ દ્રષ્ટાંત દેતે થે કે ભગવાન કે સમૂહ શરણ મેં, જિનેન્દ્ર દેવ કે સમૂહ શરણ મેં, ઇન્દ્ર ભી આતા હૈ, પછી ઇન્દ્રને ગુરુદેવ વર્ણન કરે કે ઇન્દ્ર જે સૌધર્મ ઇન્દ્ર છે એ 32 લાખ વિમાનનો ધણી છે, માલિક બોલાય છે, અને એક એક વિમાનમાં અસંખ્ય દેવ હોય છે. જેમ આપણે હિન્દુસ્તાનમાં 70 કરોડ ને 80 કરોડ ની વસ્તી ગણવામાં આવે છે, તો એક વિમાનમાં દેવની વસ્તી કેટલી, કે અબજો ની નહીં, અસંખ્ય દેવો. એવા 32 લાખ વિમાનનો રાજા ગણાય છે. એ જો ભગવાન પાસે સાંભળવા આવે ત્યાં સમવસરણમાં, એટલે ગુરુદેવ એક્શન કરે પાછા, શું ગલુડિયાની જેમ બેસી જાય કે, શું ગુરુદેવની ભાષા 32 લાખ વિમાન નો સાહેબ હોય એમ કે બધાને સાહેબ સાહેબ કરે ને, ભગવાન ના ઉપદેશ સાંભળવા બેસે. જ્ઞાની છું, એક અવતારી છે, એક જ ભાવમાં મોક્ષે જવાનું છે, એક આત્મજ્ઞાન પ્રાપ્ત છે, પણ ભગવાનનો ઉપદેશ સાંભળવાની ગરજ કેટલી? એવી વાત અહીંયા કરવાની શું જરૂર? સોનગઢમાં, સોનગઢમાં પણ જે સભામાં માણસો બેસતા એમાં પણ ઘણા કોઈ સામાજિક કાર્યકર હોય, કોઈ શ્રીમંત હોય, રાજા પણ આવતા, ભાવનગરના મહારાજા આવતા. શું પણ કોઈ જુદી જુદી જાતના, જેને દુનિયાનું સ્ટેટસ મોટું હોય જગતમાં, એવા માણસો આવતા હતા. તો એ એમ નથી કે તમે ગરજ રાખીને સાંભળો. ભગવાનની સભામાં તો ઇન્દ્ર આવી રીતે સાંભળે છે કે શું? એક દાખલો આપી દે તમે. એટલે એમ કે આ એક પાત્રતા ઉપદેશ ગ્રહણ કરવાની પરિસ્થિતિ છે. એમ કહીને શું કહેવું છે કે તો ઉપદેશ લાગુ પડશે, નહીં તો ઉપદેશ ગ્રહણ નહીં થાય, ઉપરથી ચાલ્યો જશે. આ એક પરિસ્થિતિ બને છે. એટલે એમાં માન આડું આવે છે, અને એ માન માટે સૌથી સહેલામાં સહેલો માર્ગ છે જ્ઞાની પુરુષ પ્રત્યે વિનય સંપન્ન રહેવું. મુમુક્ષુ જીવ હોય છે તે આ બરાબર સમજે છે, મુમુક્ષુ નથી હોતા તે આવી વાતનો કોઈ ઊંધો અર્થ પણ કરે છે. એ 22મી ગાથા લીધી છે. હવે મુમુક્ષુ જીવમાં યોગ્યતાવાળા ને આત્માર્થી કહે છે, અને જેની યોગ્યતા નથી એને મતાર્થી કહ્યા છે. મતાર્થી એટલે પોતાના અભિપ્રાયને નહીં મૂકવા વાળો. તે મત એટલે અભિપ્રાય, અભિપ્રાય એટલે મત. તો પહેલા એમણે મતાર્થીના લક્ષણ લીધા છે. આ વિષયમાં 24 ગાથાથી આ વિષય શરૂ કર્યો છે કે પોતાને કાં તો બાહ્ય ત્યાગ હોય, બાહ્યત્યાગી કોઈ હોય પણ જ્ઞાન, આત્મજ્ઞાન ન હોય તો પણ એને ગુરુ માને. મતાર્થી શું કરે? પોતાના સંપ્રદાયના જે કોઈ સાધુ હોય એને ગુરુ માને. બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ. સત્ય આપણા કરતા તો સારા છે. તમારો પોઈન્ટ આવ્યો તો ખરો. બધાના પોઈન્ટ આવશે, તમારા બધાને આવશે. કારણ કે કૃપાળુદેવ તો એટલા બધા વિશાળ જ્ઞાન ધરાવતા હતા કે પકડી પકડીને બધાના રોગને બતાવ્યા છે કે જો તને આ રોગ છે, તને આ રોગ છે, તને આ રોગ છે, પછી એને દવા બતાવશે. બહુ કામ કરે કે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મના તે ગુરુ માં જ મમત્વ. મારા ગુરુ છે ને, મારા સંપ્રદાયના ગુરુ છે, અમારા ગુરુ કહેવાય છે. આવી રીતે જેનો અભિપ્રાય હોય છે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્ય નથી, એનું આત્મકલ્યાણ થવામાં મુશ્કેલ પડે છે, એ વાત આડી આવે છે એમ કહેવું છે. અથવા તો ચમત્કારોમાં બહુ માને. કોઈ ચમત્કાર હોય તો નમસ્કાર દુનિયામાં તો શું. તો પછી જીનેશ્વર દેવના પણ ઓલા સમવસરણ અને રિદ્ધિ ને સિદ્ધિ ને એમાં જ બધી આશ્ચર્ય ને એનો જ મહિમા ને એની કિંમત. પ્રશ્ન કર્યો પણ ભાઈ રાજેશભાઈ, ઓલો છાંટણાનો થાય છે અંગીકરણ. તો એવા ચમત્કારમાં ક્યાંય આવવા જેવું નથી, અને એથી કોઈ આત્માને સુખ શાંતિ નથી. કોઈ એ તો મેલી વિદ્યા સાધનારા પણ કેટલાક ચમત્કાર ગ્રહણ કરી શકે છે, એવું કઈ નથી. એટલે મલિન પરિણામ વાળાને પણ એવું થાય છે. તો હવે શુદ્ધ પરિણામ વાળાને હોય તો એમાં શું મોટી વાત છે? પણ એ તો એને કંઈ ગણતા જ નથી પોતે, કેમ કે આત્મ શાંતિનો ઉપાય નથી. બીજું, અપ્રયોજનભૂત વિષયના વિષયના જ્ઞાનને જ્ઞાન માને છે, એ પણ નહીં થવું જોઈએ. દેવાદિગતિ ભંગમાં જે સમજે સ્વત જ્ઞાન. એ દેવાદિગતિ ભંગમાં કયો? અનેક પ્રકારના ભંગ ભેદ કે જે આત્મજ્ઞાન થવા માટે જરૂરી નથી એવું સમજીને જે જ્ઞાન માને છે, સ્વત જ્ઞાન માને છે, અને એનો આગ્રહ રાખે છે, એના ઉપર વજન રાખે છે. આ કર્માનુયોગના શાસ્ત્રો, ખાસ કરીને જે પંડિતો ભણે છે, લોકોનો બહુ આગ્રહ હોય છે કર્મ. એ જ્ઞાન નથી. એક તો એ પ્રકારની હોવો જોઈએ. બીજું, જે વ્રત અંગીકાર કરે છે પોતે અને એ રીતે કે લયું સ્વરૂપ અને વૃત્તિનું પોતાના પરિણામનું શું સ્વરૂપ છે એનું વિજ્ઞાન જાણે નહીં. પરિણામ સંબંધીનું વિજ્ઞાન છે, આખું સાયન્સ છે કે શ્રદ્ધાના પરિણામ કેવા હોય એને કારણ કાર્ય શું છે, જ્ઞાનના પરિણામ કેવા હોય એના કારણ કાર્ય શું છે, ચારિત્રના પરિણામના કારણ કાર્ય શું છે, પુરુષાર્થના પરિણામને કારણ કાર્ય શું છે, અનેક પ્રકારના જે રુચિ અરુચિ રસ રક્ત વિરક્તપણો એ બધા જે પરિણામો છે એના કોઈ લોજિકને કે એના કોઈ સાયન્સને સમજ્યા વિના સીધી વ્રત લઈ લ્યો ભાઈ, આપણે ફલાણું નહીં ખાવું, આમ નહીં કરવું, તેમ નહીં કરવું, બાધા લઈ લો, પ્રતિજ્ઞા લઈ લો, પછકાણ લઈ લો, એ આત્મકલ્યાણને પામતા નથી વગર સમજે કરવાથી. માત્ર બીજા લોકો એને માન આપે છે એટલે એમ કરે છે કે બીજું આને તો આટલા ઉપવાસ કરે અને આટલું તો કર્યું ને, અને આટલું તો કર્યું ને. આજકાલ તો મુંબઈ સમાચારમાં ફોટા સાથે એના ઉજવણા માટે પાછા બધા આરંભ સમારંભ કરે, બધાને બોલાવે, સગા સંબંધીઓને, જ્ઞાતિઓને, મિત્રોને, સર્કલને, અને એની અંદર માન સન્માન મળે. આ હેતુ આત્મકલ્યાણનો નથી, માન વધારવાનો, અભિમાન વધારવાનો હેતુ થાય છે, આત્માને બહુ નુકસાન કરે છે. એમાં પણ હરીફાય, આના કરતા હું વધારે કરું, આના કરતા હું વધારે કરું. હા, એ બહુ ગરબડ ચાલે છે સંપ્રદાયમાં, એ ખોટો રસ્તો છે. અથવા કોઈ મોઢેથી ખાલી વાતો જ કરે છે પણ કાંઈ આચરણ કરતો નથી, માત્ર શબ્દની અંદર, અને સદવ્યવહાર પણ હોતો નથી. વ્યવહાર પણ જે હોવો જોઈએ ધાર્મિક ક્ષેત્રમાં એવો હોતો નથી, એ પણ સાચા રસ્તે નથી. એના માટે કહ્યું કે એને કશાયની ઉપશાંતતા નથી, નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણો મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. હવે મતાર્થીનો કોઈ મોટો અવગણ હોય તો સરળપણું એને નથી, કદાચ કશાય મંદ દેખાય, કદાચ વૈરાગ્ય દેખાય, પણ સરળપણું નહીં હોય, આ મતાર્થીનો દુર્ભાગ્ય છે અથવા એનું દુર્લક્ષણ છે. અને આત્માર્થીનો સત્લક્ષણ સરળતા છે, બહુ મોટી વાત છે. સરળતા વિશે જુદી જુદી વખતે ઘણા વિચારો આવે છે, યાદ રાખવાની ટેવ નથી એટલે યાદ રહેતા નથી, પણ વિચારો ઘણા આવે છે જ્યારે જ્યારે એ વિષયનું પ્રકરણ ચાલે છે. કોઈ વાર એમ થાય છે કે બેસીને એક આર્ટિકલ લખી નાખ્યો હોય તો બધા વિચારો એક જગ્યાએ એકત્રિત થઈ જાય, પછી તો ઉપયોગ એક વિષય ઉપર કોન્સન્ટ્રેટ થાય તો આર્ટિકલ તૈયાર થઈ જાય. બહુ મહત્વના ફેક્ટર છે એમાં. એક બે દિવસથી અહીંયા આવ્યા પછી હમણાં મને વધારે વિચાર આવે છે. તમે લોકો આવો છો અને કંઈ ચર્ચા થોડી ચાલે છે, પણ મને વિચાર પછી એકલો પડું ત્યારે સરળતાના ઘણા આવે છે. કેમ કે બધા જીવો, અનેક જીવો જ્યારે મળે ત્યારે બધા તો એક સરખી કેટેગરીના હોય પણ સંભવ પણ નથી, અપેક્ષા પણ ના રાખી શકાય. પણ જેને સરળતા હોય છે એ પામી જાય છે, પછી આ એક બહુ સીધી સાદી સ્ટ્રેટ વે લાઈન મળી જાય છે સરળતાવાળા. મનુષ્યમાં વધારે શક્યતા છે, મનુષ્યમાં એની શક્યતા વધારે, કેમ કે મનુષ્ય ગતિ સરળ પરિણામથી થઈ છે, એટલે સરળ પરિણામને લઈને તો અહીંયા આવ્યો છે. હવે જો એ સરળતાને ડેવલપ કરે, કેળવી લે, તો સમ્યક દર્શન સુધી પહોંચી જાય. આ સરળતાનું ફળ સમ્યક દર્શન આવવાનું છે. કેમ કે ઉપયોગમાં આત્મામાં ગયો, સીધો આડે બાજુમાં રાગનો કણ છે ત્યાં પણ નથી જતો અસરળ થઈને. શું જેમ કે કોઈ એક વાત હું તમને પૂછું ને જવાબ તમે બીજો દો તો એનો અર્થ શું થાય કે અસરળતા. તમે તમને પૂછું છું કઈ તમે જવાબ બીજો આપો છો, બરાબર સાઈડ ટ્રેક ઉપર લઈ જાય ને શું. તો સરળ એમ આ જીવના જે પરિણામ છે એ જીવમાં જ લાગે, આત્માના પરિણામ આત્મામાં જ લાગે તો પારમાર્થિક સરળપણું છે. પણ અંદરમાં બાજુમાં જ રાગ છે, ક્યાં આત્મામાં નથી રાગ, એક બાજુમાં રાગ છે, ત્યાં આડો ચાલીને રાગમાં જાય છે. એ અસરળતા છે પરમાર્થ, આ સરળતાની ચરમસીમા છે મોક્ષ માર્ગની અંદર. हमारा परिणाम हमारे स्वरूप में जाना चाहिए और जगह इधर उधर नहीं जाना चाहिए. हमारे स्वरूप में हमारा परिणाम लग जावे वही हमारी सरलता है, पारमार्थिक सरलता है. और हमारा परिणाम राग में चला जाए और जगह चला जाए वो असरल भाव से जाता है, वो सरलता छूटने से जाता है, ऐसा कहने का अभिप्राय. तो सरलता से हम मनुष्य हुए, अभी पारमार्थिक सरलता को हम प्राप्त करें या बढ़ावे वृद्धिगत करें तो हम जन्म मरण से छूट सकते हैं. समय प्रश्न समय ज्ञान को पा करके हम जन्म मरण से छूट सकते हैं. तो कहे ऐसे हमने हमारे सब व्यवहार में हम सरल बना करें, सरलता रखें. सरलता रखें तो मैंने क्या कि जैसे हमारे मन में है ऐसे हम बात करें, या हम जो कोई काम करें तो जैसा हमारा विचार है वैसा ही काम करें. हमारा योग्यता कुछ हो दिखाव हम कुछ रखें तो असरल परिणाम है. मन में कुछ है बतावे कुछ तो असरल परिणाम है. ऐसे अनेक प्रकार के हमारे उदय के जो कार्य है उसमें जिन जिन लोगों के साथ हमारा काम पड़े उनके साथ सरलता से हम काम लें. हाँ छल कपट नहीं, छल कपट नहीं, मायाचार नहीं, हठाग्र नहीं, जिद नहीं, ये सब सरलता के विरुद्ध परिणाम है. जैसे किसी की प्रकृति में ये जिद होती है, अठ होती है, तो जो बात पकड़ी वो पकड़ी छोड़ ही नहीं सके, उसको छुड़ाने में दिक्कत पड़े. तो ये असरलता है, ऐसा नहीं होना ठीक है. जैसे जीवन में कई लोगों को मुझे तो ये चीज बिना नहीं चलेगा, मुझे तो ये चाहिए ही चाहिए, इसका मतलब क्या कि सरलता नहीं है. सरलता में तो सब चलता है. सरलता में क्या है, जैसा कैसा सब चलेगा, मुझे तो कोई आदत ही नहीं, कोई बंधन नहीं, आदत में नहीं बंधन नहीं. हम पर दूसरी चीज से हम बंधेला रह गए तो हम तो गुलाम हो गया इसका, इसमें कोई महत्ता तो है नहीं. लोग तो महत्ता दिखाते हैं कि मैं ऐसी चीज बिना मुझे नहीं चलेगा. अरे भाई हम तो हर हालत में चलता ही है, जीवन में क्या नहीं चलेगा तो क्या होने वाला है, कुछ हो जाता है क्या. संसार में हर स्तर में लोग जीते हैं, हर स्तर में जीते हैं क्या, नहीं जीते हैं तो फिर नहीं चलेगा वो क्या बात है, एक कल्पना है और क्या है, असरलता है. पर ऐसे परिणाम जो सरल हो जाता है तो कहीं दुख नहीं होता, आपत्ति नहीं, कोई मुश्किल नहीं, कोई गड़बड़ी नहीं होने वाली. सरलता बहुत बड़ी चीज है, बहुत बड़ी चीज है. लोक संज्ञा वाला असरलता को प्राप्त कर लेगा, वो कारण लोक संज्ञा है, कार्य असरलता है. वो कारण कार्य में, लोक संज्ञा कारण में जाता है. अच्छा तो क्या है कि अपना परिणामों से ये प्रश्न उठावे तो अच्छा रहेगा, हमको तो ये प्रकार होता है, फिर इसकी चर्चा में थोड़ी और बात खुल सकती है. लोग ऐसे हम देखे हैं। इस आदमी के साथ मुझे बात करना है अनुकूल नहीं पड़ता है, मन नहीं फावे तुम्हारे साथ है। मैंने सतीश भाई बात कर भी ना फावे, मैंने भाई निमेश भाई साथ बात कर भी फावसे। आप मानस ना मानस बात कर भी नहीं फावे, तारे से बात होते પોતાની પ્રકૃતિની પકડ એટલી હોય કે સામાન્ય પ્રકૃતિ સાથે મેળ ખાય નહીં, ત્યારે સરળ પ્રકૃતિ વાળાને ગમે તે આવે નહીં। મારે શું છે, મારી સિદ્ધિ સાદી સરળતાથી આ વાત છે, વાત પૂરી થઈ ગઈ। આમ છે એટલે સરળતા બહુ મોટો ગુણ છે, મોક્ષની ભૂમિકામાં સરળતા બહુ મોટો ગુણ છે। પછી ગતિ સારી નહીં, પછી જે સરળતા થાય છે એ પછી 3 ઇંચ આડા શરીર મળે છે ને, આડા પરિણામ ભાવની આડોડાય તો શરીર આડા મળશે બધા, જેટલા મન પશુ પક્ષી ત્રિયન છે બધા આડા શરીર વાળા શા માટે છે, એને અસરળતા કરી છે। બધા ત્રિયન જોશો તો આડા શરીર વાળા છે, મનુષ્ય ઉભા શરીર વાળા છે, તો જેના ભાવ આડા એનું દ્રવ્ય પણ આડું થઈ જશે વળી, આ પરિસ્થિતિ અનિવાર્ય છે। એટલે એ એક જોખમ છે મોટું અસરળતા રાખવા વાળાને। હા પણ અત્યારે જાગૃતિ તો અત્યારે રાખવાની ને, એ તો અજ્ઞાન પોતાની પોતાને નુકસાન ક્યાં છે એનું અજ્ઞાન છે, પોતાને જાણ પણ નથી ક્યાં નથી મને નુકસાન કેટલું છે, એટલે અજ્ઞાનથી પોતે પોતાને અહિત કરે છે। માયાની પ્રકૃતિ તો બહુ છેતરામણી છે, તો એ મોટા દોષથી બચવામાં સરળતા એ બહુ સારો ગુણ છે। અને આત્માર્થી હોય એ સરળ જ હોય, સરળ હોય તે જ આત્માર્થી હોય, આ એનો એક મુખ્ય વાત છે આત્માર્થી પણ આત્મજ્ઞાન એમ કરતો મળવાનું નથી, આ મુખ્ય વાત છે। મતાર્થીનું મુખ્ય લક્ષણ સરળતા, આત્માર્થીનું મુખ્ય લક્ષણ સરળતા, બાકી બધા ગુણો સાઈડમાં જાય છે। આ વિષય ઉપર જરા વધારે ધ્યાન દેવાયું છે, પછી પોતાના દોષ પોતાને જોઈને કાઢવાના છે, એનો ઉપાય તો પોતે જ કરવાનો છે। આ તો નકશો છે શાસ્ત્ર તો, કે અહીંથી આમ ચાલવાનું પછી આમ ચાલવાનું પછી આમ ચાલવાનું, પણ ચાલવાનું પોતે છે, શાસ્ત્રમાં તો નકશો છે। એ રીતે અસરળતાથી વાત ચાલી, સરળપણું મધ્યસ્થતા નથી, સરળપણું નથી મધ્યસ્થતા, એ મતાર્થીનું દુર્ભાગ્ય છે કે એને દુર્ગતિમાં લઈ જશે। લક્ષણ કહ્યા મતાર્થીના, મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થીના, આત્મ અર્થ સુખ સાજ, હવે આત્માર્થીની વાત કરે છે। અહીં સુધી મતાર્થની વાત કરી, કે એક તો એ પહેલા ગુરુને નક્કી કરે છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણો અથવા ગુરુપણો, તે સાચા ગુરુ જોઈ, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ। કુલગુરુમાં ગુરુપણું માનો એવી ભૂલ કરવા જેવી નથી, જેને આત્મજ્ઞાન હોય તેને જ ગુરુ માનવા, આત્મજ્ઞાન ન હોય તેને ગુરુ ન માનવા, એ પહેલી શિક્ષા આપી એમને। આત્માર્થી હોય છે, પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિમાં ગણે પરમ ઉપકાર. ત્રણેય યોગ એકત્વથી મન વચન કાયાથી વર્તે આજ્ઞા થાસ, આ એક આત્માર્થી જીવનું મુખ્ય લક્ષણ છે. બીજું પ્રત્યક્ષ સદપુરુષ મળે તો મન વચન કાયથી એની આજ્ઞામાં રહેવાનો એનો નિશ્ચય હોય છે, એમાં કોઈ ભાનછોડ નહીં. એમ વિચારીને કોઈ સત્પુરુષને શોધે છે અને એક સત્પુરુષ મળી જાય એક એને મનોરોગ જેવી સ્થિતિ થઈ જવી જોઈએ. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્માર્થનું બીજો નહીં મનોરોગ. એક જ લક્ષ્ય સત્પુરુષ નથી. અરે કોઈ સત્પુરુષ નથી, કેવી રીતે રસ્તો મળશે, મજાનો રસ્તો કેવી રીતે મળશે એની શોધ આવે છે. એની કશાયની ઉપશાંતતા હોય છે, એકમાત્ર મુક્ત થવાની જ અભિલાષા હોય છે. સંસાર પ્રત્યે, જન્મ મરણ પ્રત્યે એને ખેદ હોય છે અથવા એ નહીં પ્રાપ્ત થવું જોઈએ, અને સર્વ પ્રાણી પ્રત્યે દયાનો ભાવ પણ એને સહેજે રહે છે. કેમકે મારે સુખ જોઈએ છે, સૌને સુખ જોઈએ છે, કોઈને દુઃખ દેવાનું તો મારું કામ નથી. એવી દશા આવે ત્યારે એને જ્ઞાની પુરુષનો જે ઉપદેશ છે એ રૂચે છે. જ્ઞાની પુરુષનો ઉપદેશ ન રૂચે તો એક અયોગ્યતાનું મોટું લક્ષણ છે, અને જ્ઞાની પુરુષના ઉપદેશ પ્રત્યે ખૂબ જ બહુમાન આવે એ એક યોગ્યતાનું બહુ સારું લક્ષણ છે. હવે જો એ ઉપદેશ રૂચતો હોય તો એને આત્મહિતની વિચારણા ચાલે છે. વિચારણા ચાલે છે એટલે બધા જ વિચારોનું કેન્દ્ર સ્થાન એક આત્મહિત થઈ પડે છે. અને જ્યાં એવી સુવિચારણા ચાલતી હોય જે જીવને તેને